તારીખ 25/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 221
નગરાજ સંગ્રહના પત્રાંક 430 ગાંધીભાઈ ઉપર લખાયેલો પત્ર છે. સૌભાગભાઈના પિતાશ્રી લીંબડી દરબારમાં કામદાર હતા. લીંબડી સ્ટેટમાં એમનો સંબંધ હતો લીંબડીના મહારાજા સાથે. સૌરાષ્ટ્રના કાંઠે રાજા મહારાજા બધા મુંબઈમાં સુભાષભાઈને કરુણા ભાવે એક વિકલ્પ રહેતો હતો. લીંબડીના મહારાજા કૃપાળુદેવના પરિચયમાં આવે તો એના આત્માનું કલ્યાણ થાય અને એની પાછળ પુણ્યવંત હોય તે બીજા પણ ઘણા અનુસરે, બીજાને પણ લાભ થાય એવી દ્રષ્ટિથી કૃપાળુદેવને અવારનવાર લખતા, પત્ર લખતા એ બાબતમાં. એમને જે જવાબ આપ્યો છે એમને અનુસંધાન એ રીતે છે. અત્રે ઉદય પ્રવૃત્તિ, પ્રવૃત્તિ ઉદય એ સમાધિ છે. પ્રવૃત્તિનો ઉદય છે અને આત્મામાં સમાધિ દશા આત્મશાંતિ વર્તે છે. ઉદયમાં પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ ઉદયમાં પણ આત્મા પોતાનું કામ બરાબર કરી રહ્યો છે. જ્ઞાનીઓને આ વિષયનું ઊંડું જ્ઞાન છે. પૂર્વકર્મના ઉદયને એ સમજે છે. બાહ્ય ત્યાગની ભાવના હોવા છતાં પણ પ્રવૃત્તિનો ઉદય એવો છે અને પોતાના પરિણામની પરિસ્થિતિ એવી છે, એ ઉદયમાં પણ એ જોડાઈને પ્રવૃત્તિમાં રહીને પણ આત્મકાર્ય સારી રીતે કરે છે. એ ઉદયને નિવારી શકાય એવું નથી એવું એમને ઊંડું જ્ઞાન હોય છે. અને તેથી ઉદયને નિવારણ કરવાના પુરુષાર્થમાં નહીં જતા અંતરમાં પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં ઉદયને પ્રયોગનું સાધન બનાવીને અંદર જાય છે. આવી જ્ઞાનીઓની પાસે જ્ઞાન કળા છે, ટેકનિક છે. જોવે છે કે આ ઉદય હવે ટળી શકે એવો નથી અને ટાળવા જતા પરિણામમાં જે કાંઈ રાગદ્વેષ થાય તેના કરતાં ઉદયને ઉદયના સ્થાનમાં રાખીને ફેરવા વિના પરિણામને ફેરવીને એટલે એ ઉદયમાં આત્મકાર્ય સાધે છે અને એ કાર્ય સાધવાનું પ્રયોગ સાધન ઉદય હોય છે, એટલે એ ઉદય એમને નુકસાન કરતો નથી, ઉલટાને લાભનું કારણ બને છે. જ્ઞાનીઓને આ જ્ઞાન કળા જો સમજાય મુમુક્ષુ જીવને આવી જ્ઞાન કળા સમજાય તો એ પણ પોતાના કોઈ પણ ઉદયને આત્મહિતમાં વાળવાનો પ્રયાસ કરે અને પ્રયત્ન કરે તો મુમુક્ષુને પણ એ ઉદય નુકસાનનું કારણ ન થાય, લાભનું નિમિત્ત બની શકે છે. સૌભાગભાઈ ને લખે છે કે પ્રવૃત્તિ ઉદય આત્મા સમાધિમાં છે. જેમ કે કોઈ પ્રતિકૂળતાનો ઉદય આવ્યો, અનુકૂળતામાં તો નહીં સમજાય, પ્રતિકૂળતામાં અંગમો થાય છે જીવન, અને આવો ઉદય ન હોય તો સારું એમ અનુભવ કરે છે એવું એને લાગે છે, અને પોતાનું ચાલે તો ઉદયમાં ફેરફાર કરવાની પણ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ પણ હોય છે એ ભૂમિકામાં. પણ જો મુમુક્ષુ યથાર્થતામાં આવેલો હોય તો એમ વિચારે કે ઉદયને ફેરવવા કરતા આ ઉદય ને આત્મકલ્યાણમાં નિમિત્ત બનાવીએ તો સારો, એટલે પહેલા તો એમ સમાધાન કરે છે કે મહારાજ પૂર્વે કરેલા અપરાધનું ફળ આવ્યું છે, તેથી પ્રમાણિકપણે મારે તેને ભોગવવું, એમાં મારે આનાકાની કરવી એ ઉચિત નથી, આ મારી પ્રમાણિકતાનો વિષય છે. બીજું કે એ પ્રતિકૂળતા આત્માને કઈ નુકસાન કરતી નથી, આત્માના સ્વરૂપને વિશે સ્વભાવને વિશે કોઈને પહોંચ નથી, એટલે ત્યાં નુકસાન થવાનું કોઈ કારણ નથી. તો પછી આ ઉદયને મારે શા માટે દ્વેષનું નિમિત્ત બનાવીને મારા પરિણામમાં નુકસાન કર્યું? વૈરાગ્ય વધે છે પ્રતિકૂળતાના ઉદયમાં, મુમુક્ષુને પણ વૈરાગ્ય વધે છે, અને સંસારનું સ્વરૂપ સ્પષ્ટ ભાસવાનો અવસર ત્યાં મળે છે. જુઓ, આ આત્મા કાંઈ ઉદયમાં કરી શકતો નથી, કરી શકે એમ પણ નથી, ખરેખર તો એમાં રાગદ્વેષપૂર્વક રસ લીધા વિના મારે ઉદય ભાવમાં નહીં રહેતા અનુદય પરિણામમાં જવું જોઈએ, અને એ અનુદય પરિણામ એની ભૂમિકા અનુસાર હોય છે. પ્રારંભમાં હોય તો વેદનાના હોય છે, અને આગળ વધેલો હોય તો અવલોકનના પરિણામ હોય છે, અવલોકનના અંતર અવલોકનના પરિણામ હોય છે. એ પોતાના ભાવોને અવલોકે અને ઉદયથી જેટલું ભિન્નપણું અવલોકનમાં આવે, ઉદય ભાવથી પણ જેટલું ભિન્નપણું અવલોકનમાં આવે એવો પ્રયત્ન કરે. એ રીતે મુમુક્ષુ નાનીના માર્ગને અનુસરે છે. અનુકૂળ ઉદયમાં પણ જાગૃતિ રાખવી યોગ્ય છે. કોઈ અનુકૂળતા આત્માને અંદરમાં કઈ લાભનું કારણ નથી, એમાં પણ નિરસ રહેવા યોગ્ય છે, એમાં પણ રસ લેવા યોગ્ય નથી. એ સ્વયં થયેલી ચીજ છે, મારા કરવાથી અનુકૂળતા થઈ છે એમ સવાર થઈ જવા જેવું નથી, અથવા કર્તૃત્વ બુદ્ધિને દ્રઢ કરવા જેવું નથી. ત્યાં મોટા ભાગે અનુકૂળતા આવે છે ત્યારે મારા ડાપણથી, મારી હોશિયારીથી, મારા કારણથી, મેં આમ કર્યું માટે આમ થયું, આમ વિચાર્યું માટે આમ થયું, મારી બુદ્ધિથી, એમ પોતે બહુ ભાગ તો કર્તૃત્વ બુદ્ધિને દ્રઢ કરે છે અને અનુકૂળતામાં ગમવાપણાનો રસ લઈ લે છે. જો જાગ્રત હોય તો એ પ્રકારે વિચારે નહીં, એ સ્વયં થયું છે અને જે કાંઈ થયું છે એમાં આત્માને કોઈ લાભનું કારણ નથી. થોડા સમયનો એ સંયોગ છે, જેને અનુકૂળતા ગણાય છે એ પણ કંઈક થોડા સમયનો સંયોગ છે, અલ્પકાળ પછી એ સંયોગ પણ રહેવાનો નથી. એમાં રસ લેવો એટલે આ આત્માએ ઝેર ખાવા બરાબર છે. અનુકૂળતામાં અનુકૂળતાનો રસ લેવો, મીઠાશ લેવી, સારું લાગવું એ ઝેર ખાવા બરાબર છે. એવી સમજને એ વખતે પ્રત્યક્ષ કરીને રસ લેતો જો જીવ બચે તો એને અનુકૂળતાથી નુકસાન ન થાય, નહીંતર પ્રતિકૂળતા કરતાં અનુકૂળતામાં નુકસાન ઘણું થાય છે. અને જીવ કેટલું ઝેર પીએ છે એની એને પોતાને ખબર હોતી નથી, પણ એ અનુકૂળતા જ્યારે પ્રતિકૂળતામાં પલટો મારે છે ત્યારે એનું રિએક્શન આવે છે અને ટેન્શનમાં આવી જાય છે. એવું છે કે સત્સંગથી એટલી વાત સમજવા મળે છે અહીંયા કે જગતના તમામ મનુષ્યો અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નવાન છે, પ્રતિકૂળતાઓ દૂર કરવા માટે પ્રયત્નવાન છે. એક આત્માર્થી જીવ અનુકૂળતામાં અનુકૂળતાનો રસ લેવા અને પ્રતિકૂળતામાં ખેદનો રસ ન ચડે, અનુકૂળતાનો રસ ન ચડે અને પ્રતિકૂળતામાં ખેદનો રસ ન ચડે એમાં જાગ્રત હોવાથી એ પ્રકારના રસથી મુક્ત થવાના પ્રયત્નમાં જોડાયેલો રહે છે. એ એની પ્રવૃત્તિ છે, એ કામે લાગેલો છે. એ રીતે એટલે ઉદય ગમે તે આવે એની વાત જુદી છે, સામાન્ય મનુષ્યની વાત જુદી છે. એવો આત્માર્થી એ પ્રયત્નમાં સફળ થાય છે અને આગળ જતા જ્ઞાન દશાને પ્રાપ્ત થાય છે. એ પરિસ્થિતિ છે. કૃપાળુ દેવ લગભગ ઘણા પત્રોમાં આ વાત લખી છે કે પ્રવૃત્તિમાં ઉદય છે અને અંદરમાં આત્મામાં સમાધિ વર્તે છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે, લીમડી વિશે કે લીમડીના દરબાર માટે આપને જે વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી છે, રહે છે એમ અમે જાણીએ છીએ કે આપને એ જીવ પ્રત્યે કરુણા આવી છે. કાંઈક કૃપાળુ દેવનો પરિચય કરે તો કાંઈક એને અસર થવા યોગ્ય હશે એવી કોઈ યોગ્યતા સુભાગભાઈને લાગી હશે. એ તો દરબાર તો દરબાર જેવા હોય છે, એમાં કાંઈ એનો સંગ કરવા જેવું હોતું નથી. અમારે એકવાર એવું થયું, ભાવનગર દરબારને મળવાનું થયું હતું. એના નાના ભાઈ બે ભાઈઓ છે, હમણાં એક તો ગુજરી ગયા ગુણ કરે. એ લોકો તો મોટ શોખ શિકાર, નવરા પડે તો શિકાર કરવા જોઈએ ને, ઊંટું જ સુધે એક પણ મળતી આવે એવું હોય નહીં. પણ આ કાંઈક હળવા હશે એ તો સુભાષભાઈને વિચાર આવતો હશે એમ સમજીએ આપણે. હવે એ વિષયમાં કૃપાળુ દેવ સામે ચાલીને કાંઈ પ્રયત્ન કરતા નથી અને દરબાર લૌકિક રીતે મોટા માણસ કહેવાય એટલે સામે ચાલીને કૃપાળુ દેવ પાસે આવે. એ તો કૃપાળુ દેવની ઉંમર નાની, 26 વર્ષની ઉંમર છે. 25-26 વર્ષની ઉંમર તો આજે આપણે કોઈ પણ ઘરના છોકરાને જોઈએ એટલે ખ્યાલ આવે કે કેટલી નાની દેખાય, પેલા લૌકિક રીતે મોટા માણસ સામે ચાલીને જાય નહીં, ના કાઢું આવે. અને ગુરુદેવ કદાચ સામે ચાલીને જાય તો એ રીતે ઉંબે ચડે નહીં કાંઈ. ખરેખર તો જેને ઉપદેશ ગ્રહણ કરવો છે એને ગરજ હોવી જોઈએ, તો ઉપદેશ ચડે. તો ઉપદેશ દેવા સામે ચાલીને જાય એમને તો ઘોડે ચડે ઉતરે કે નહીં, એને ઉતરે નહીં ત્યાં સુધી ઉપદેશ ચડે ક્યાં છે? કોઈ પરિસ્થિતિ મેળ ખાય એવી દેખાતી નહોતી. એ કૃપાલુદેવ સામેથી પણ પ્રયત્ન કરતા નહોતા, ને એના દરબાર પણ કોઈ પ્રયત્ન કરતા નહોતા. સ્વભાગવાર બે જગ્યાએ સંબંધ હતો એટલે બે જગ્યાએ પત્ર વ્યવહાર કરતા હશે, પણ જયારે દરબારને લગતા હોય ત્યારે એને જો કાંઈ ગ્રહણ કરવું હોય તો સામે ચાલે અને આવવું, એ બી યોગ્ય હતું. અને તો જ કાંઈક એમને લાભ થવાની પરિસ્થિતિ ઊભી થાત, નહીતર તો પરિસ્થિતિ થાત નહીં. એટલે એ પરિસ્થિતિ એમને રહી. કૃપાળુદેવ આ વિષયમાં પોતાનો અભિપ્રાય લખે છે કે કોઈ પણ જીવને આત્મલાભ થાય એમાં જ્ઞાનીનો અભિપ્રાય કેવો હોય છે? કે જેવો તીર્થંકરનો અભિપ્રાય હોય છે એવો જ્ઞાનીનો અભિપ્રાય હોય છે. સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે એના આઠ અંગ સહિત એ અખંડ સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય છે. એ આઠમાં નિશંકતા આદિથી લઈને પ્રભાવના યોગ પણ હોય છે. છેલ્લો અંગ છે પ્રભાવનાનો, આઠમાં પ્રભાવના એટલે ધર્મનો પ્રસાર પ્રચાર થાય, અને એના નિમિત્તે એ પ્રચાર પ્રસારના નિમિત્તે અનેક યોગ્ય જીવોને આત્મલાભ થાય, ધર્મની પ્રાપ્તિ થાય. કૃપાળુદેવે પણ એવી પ્રવૃત્તિ યત્કિંચિત કરેલી છે. પોતે પણ સત્સંગ કરતા ત્યારે અનેક ભાઈઓ બહેનો એમના સત્સંગમાં આવતા હતા, અને એ રીતે જેને જેવી યોગ્યતા હતી એનો લાભ લેતા હતા. એ સિવાય એમણે પોતે પરમ શ્રુત પ્રભાવક મંડળની સ્થાપના મુંબઈમાં કરી, અને એની એક ઓફિસ અત્યારે ખંભાતમાં પણ છે, પરમ શ્રુત પ્રભાવક મંડળ. અને એમાં શાસ્ત્ર પ્રકાશન એમણે સત્સ્રોતનું પ્રકાશન ચાલુ કર્યું, અને એ પ્રકાશનથી ઘણાને લાભ છે. ગુરુદેવ કાનજી સ્વામીને સમયસર પરમ શ્રુત પ્રભાવક મંડળમાંથી પ્રકાશિત થયેલું સમયસર મળેલું, અને એ સમયસર મળ્યા પછી એમ કૃપાળુદેવને સમયસર પ્રત્યે અહોભાવ ઘણો થયેલો. એમ કહેવાય છે કે સમયસર લાવીને આપ્યું ત્યારે એમણે ખૂબો ભરીને રૂપિયા આપ્યા હતા, કે એક રૂપિયાને બહુ મોટી કિંમત હતી, ગાડાના પૈડા જેવડો રૂપિયા દેખાતો હતો. ખૂબો ભરીને તે દિવસે ચાંદીના રૂપિયા હતા, ખૂબો ભરીને રૂપિયા આપેલા. એ થોડી નારાજતા પહેલા ખૂબો ભરીને આપ્યા, ત્રાસમાં રૂપિયા કાઢા. પેલા ત્રાસમાં રૂપિયા કાઢો હરખી રીતે લેવાય ન લેવાય, કોઠેમાં હાથ જાય નહીં ને, ત્રાસમાં રૂપિયા કાઢા એવા. પછી ખૂબો ભરીને આપેલા એ સમયસર થી અનેક જીવોને એ અધ્યાત્મ જ્ઞાનનો, કુંકુંડાચાર્યના અધ્યાત્મ જ્ઞાનનો પરિચય થવાનો હજારો જીવોના કારણ બન્યો. પછી એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રો ઉપરના 1995ની સાલના એટલે આજથી 58 વર્ષ પહેલાના પ્રવચનોમાં એ વાત ગુરુદેવે જાહેરમાં કરેલી છે કે અમારા ઉપકારી છે, શ્રીમદજી છે અમારા ઉપકારી છે, અને આજે તમારા બધાના હાથમાં સમયસર છે એ એમનો જ ઉપકાર છે એમ ગણવો, અમારો ઉપકાર છે એમનો એમ દીધો. હા, એવી રીતે વાત કરે છે. એ ઘણા બહુમાનથી ઘણા વચનો કહ્યા છે. અહીંયા એમનો પોતાનો અભિપ્રાય એ બતાવે છે. પ્રવૃત્તિ તો પુણ્યયોગ પ્રમાણે મર્યાદિત હોય છે દરેક મહાત્માની, પણ અભિપ્રાયની અંદર બહુ મોટો અભિપ્રાય વિશાળ હોય છે એ વાત લખે છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. આદિનાથ ભગવાનથી માંડીને વાત કરી છે, બાકીના તીર્થંકરો પછી આવી ગયા એની અંદર. પહેલા તીર્થંકરથી જ આ વાત છે કે કોઈ પણ જીવ પરમાર્થ એટલે આત્મકલ્યાણ પ્રત્યે અંશ માત્ર પણે પણ થોડા અંશમાં કોઈ એક અંશમાં પણ એને આત્મકલ્યાણ બાજુનું કારણ પ્રાપ્ત થાય. સીધું આત્મકલ્યાણ થઈ આત્મકલ્યાણનું નિમિત્ત પ્રાપ્ત થાય સત્શાસ્ત્ર આદિ શું એવી ભાવના નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ એ કાર્ય કર્યું છે. તીર્થંકર દેવે પણ એ કામ કર્યું છે અને તે નિષ્કારણ કરુણાશીલતાથી કરી છે. એમને કોઈ અપેક્ષા એ કાર્ય કરવા પાછળ નહોતી. એનું કારણ એમ છે કે પોતે જ્યારે પરમાર્થને પ્રાપ્ત થયા ત્યારે એવા જ કોઈ મહાત્મા મળેલા કે જેણે નિષ્કારણ કરુણાશીલતાથી આ માર્ગ પ્રાપ્ત કરાવ્યો, આ માર્ગનો ઉપદેશ આપ્યો, એ પોતાને ખ્યાલમાં છે. અને એ પ્રસંગ ન બન્યો હોત અને એવી કરુણાશીલતા એમને ન આવી હોત તો હજી મારો આત્મા અનંતકાળ સુધી કેટલો વખત રખડ્યો હોત એનો અંદાજ એમને આવી જાય છે. મારો ભવિષ્યના અનંતકાળનું પરિભ્રમણ બંધ કરાવ્યું એમના પ્રત્યે એમને અનંત ઉપકાર આવે છે. એટલે પોતે જ્ઞાન દશા જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રકારનો નિષ્કારણ કરુણાશીલ ભાવ એમને પણ ઉત્પન્ન થઈ જાય છે અને એ સમ્યક દર્શન સાથે અવિનાભાવી છે. જુઓ અહીંયા ભાવ છે બીજા જીવ પ્રત્યેનો, એટલે ચાલુ ભાષામાં કોઈને રાગ પણ કહે, બીજા જીવ પ્રત્યે તો રાગ હોય છે, પણ ભાવ શબ્દ આપણે લઈએ છીએ, શબ્દ હલકો ન પડે એટલે. પણ એવો ભાવ તીર્થંકરને પણ આવ્યા વિના રહેતો નથી અને કોઈ પણ જ્ઞાનીને આવ્યા વગર રહેતો નથી, કેમ કે સમ્યક દર્શન સાથે જે અધૂરી દશા રહી પૂર્ણ દશા નહીં થઈ ત્યારે એ અધુરાશમાં એવો પ્રકાર હોય છે કે બે જે બીજાને ગુણ થવામાં આત્મલાભ થવામાં નિમિત્તભૂત થાય છે અને એવું નિમિત્તત્વ જ્ઞાનીઓના જ પરિણામમાં હોય છે, બીજાના પરિણામમાં હોતું નથી. નહીતર તો એમ કે બધાને ઘણાને એવો ભાવ થાય છે, અમને એવો ભાવ થાય છે, ચાલો ગ્રંથ છપાવો, ફલાણો કરો, મંદિર બંધાવો, આમ કરો, તેમ કરો, પ્રચાર પ્રસાર કરો. પણ જ્ઞાનીઓના પરિણામની વાત જુદી છે, બીજાના પરિણામની વાત જુદી છે, કેમ કે એમને સમ્યક દર્શન સહિત નિષ્કારણ કરુણા હોય છે. બીજા જીવોના પરિણામની યોગ્યતા પોતપોતાની જુદી જુદી રીતે હોય છે, દરેકની એક સરખી નથી હોતી. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે, જેટલા સત્પુરુષો થયા તે બધાનો સમૂહ લઈ લીધો. સંપ્રદાય એટલે સમૂહ, સંપ્રદાય એટલે વાળવા નહીં આવ્યા. જેટલા કોઈ સત્પુરુષો થયા, જ્ઞાની પુરુષો થયા, એ બધા સનાતન એટલે ત્રણેય કાળે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, ત્રણેય કાળે એવી જ કરુણા અવસ્થા હોય છે, એવી જ કરુણા બધાને થાય છે. કહેવાની જરૂર નથી કે અમને પણ છે. તમે ધૂળી દરબાર વિશે અમને લખો છો પણ અમારા હૃદયમાં પણ એવી કરુણા અવસ્થા છે. પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને સામાન્ય હિત થાય એમ કરીએ, એનું અહિત થાય અથવા અમારો સમય ને શક્તિ ખર્ચાઈ જાય નકામી, એનો કઈ અર્થ રહેતો નથી. સત્પુરુષોના સંપ્રદાયની સનાતનીની કરુણ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હોય, એક સમયની ઢીલાસ વિના, મોડું કર્યા વિના, કેટલી જલ્દી હોય છે એમને કહો, એક સમય એમાં મોડું ન થવું જોઈએ, ભાવના એવી ઉગ્ર ભાવના હોય છે. ઠીક છે ભાઈ, શાસ્ત્ર છપાય છે અને ધીમે ધીમે ભલે છપાય, એના ટાઈમે બહાર આવશે, એમ કામ બરાબર થવું જોઈએ, જલ્દી થવું જોઈએ, મળવું ન થવું જોઈએ, કારણ વગરની ઢીલ ન થવી જોઈએ, મતમાં થમથું પડ્યું રહેવું ન હોવું જોઈએ, એમ એ જાતની જાતનો અભિપ્રાય હોય છે. પછી થાય થવા યોગ્ય અભિપ્રાયમાં એવું જ હોય છે, એક સમયના અવકાશ વિના આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, એ બધાને આત્મ અવસ્થા પ્રાપ્ત થાય, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, બધાના પરિણામની દિશા સ્વરૂપ પ્રત્યે લાગે, આત્મ સમાધિ પ્રત્યે હો, આત્માને શાંતિ મળે એની સમીપ બધા જાય, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, બીજી કોઈ ક્લેશિત અવસ્થા ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, જળ અજળ અજળ જળ પ્રત્યે જાય છે પરિણામે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, એટલે કોઈ પણ જાતની ઉપાધિ વાળા પરિણામ જગતના જીવોને, દુઃખના પરિણામ, આકુલતાના પરિણામ ન હો. જે જ્ઞાનથી આત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, જે જ્ઞાનથી આત્મામાં સ્થિર પરિણામ થાય છે તેવું જ્ઞાન બધા જીવોને પ્રગટ થાવ. ક્યારે પ્રગટ થાવ? અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, બધાને એ જ્ઞાનની રૂચિ પ્રગટ થાવ. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, એટલે રૂચિ પ્રગટ થવાના નિમિત્તો પણ ગોઠવે છે. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે, એ બધા સત્પુરુષોનો સમૂહ ત્રણે કાળે એવો જ હોય છે, એનો પુત્ર આવી જાય છે. શું કે આ અમારું અંતકરણ છે, આ અમારો અભિપ્રાય છે, એમાં કોઈ પણ જીવ પ્રાપ્ત થાય, એમાં ફલાણા જીવ કોઈના જીવ માટે કોઈ એમને પક્ષપાત કે અપક્ષપાત જેવું પણ કાંઈ નથી. એવું નથી કે કોઈ જીવ વિરોધ કરે છે અમારો માટે એના પ્રત્યે બીજો ભાવ થાય, એવું પણ જ્ઞાની પુરુષને હોતું નથી. આજે વિરોધ કરે છે ત્યારે પલટો મારી જાય, એને સમજાશે કે મારું લાભ આમાં છે, મારો નુકસાન આમાં છે, તેથી એ પલટો મારી જશે. એટલે કોઈ જીવને એવી રીતે જોતા જ નથી, બધા જીવને લાભ થાય, આખા લોકના કોઈ જીવને જ બાકી નથી રહે, એકેન્દ્રથી માનીને પંચેન્દ્ર પર્યંત આખા લોકમાં કોઈ કયો જીવ બાકી રહ્યો, એવી વિશાળ કરુણા અને વિશાળ બુદ્ધિ, ઉદાર બુદ્ધિ બધા જ્ઞાનીઓને એને તીર્થન કરવાનું હોય છે. આવી ભાવના લઈને કોઈ પણ પ્રવૃત્તિ એમની બહારમાં પ્રભાવનાને થાય, ધર્મ પ્રભાવનાને થાય, એની પાછળ અભિપ્રાય આવો હોય છે, બધાનો એક સરખો અભિપ્રાય હોય છે. જ્ઞાનમાં એમ છે, થવા યોગ્ય થાય છે, નહીં થવા યોગ્ય નથી થતું, જીવો પોતાની યોગ્યતાથી પામે છે, હું કાંઈ કરું છું એ વાત તો એમાં છે જ નહીં, કર્તૃત્વ બુદ્ધિ તો બિલકુલ આવતી નથી, જીવો પોતાની યોગ્યતાથી પામે છે, વિકલ્પ ઉઠે છે, થવા યોગ્ય હોય તો કાર્ય થાય છે, વિકલ્પ કરવો પડતો નથી, વિકલ્પને ટાળવો પડતો નથી, એના સ્વકાળમાં વિકલ્પ થાય છે, પોતે જાણે છે કોઈનું હિત થવાનું હશે, નહીતર આ વિકલ્પ ઉઠે નહીં, કોક જીવનું પણ હિત થવાનું હશે, નહીતર આવો વિકલ્પ ઉઠે નહીં, એટલે એમનો વિકલ્પ, એમની પ્રવૃત્તિ એ કદી નિષ્ફળ જાતી નથી, એમની ભાવના કોઈ ને કોઈ અંશમાં સફળ થાય જ છે, એવી એક વિશ્વની વ્યવસ્થા છે, એટલે એ રીતે જ્ઞાનીઓની પરંપરા અને સન્માર્ગને અને સદ્ધર્મની પરંપરા આ જગતમાં હંમેશા ચાલુ રહ્યા કરે છે, એ વસ્તુ સ્થિતિ છે આખી. આપના અંતકરણમાં એવી કરુણા વૃત્તિથી નિમરી વિષયનો વારંવાર વિચાર આવ્યા કરે છે સુભાષભાઈને લખે, અને આપના વિચારોનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. કેમ કે ઓલા પુંશાળીજી છે ને, દરબાર છે, પુંશાળીજી છે, જો કાંઈક એવું બનશે તો ઘણા લોકોનો સમય એની પાછળ દોડાશે. અને કોઈ રાજા મહારાજા જ્યારે પોતાનો સંપ્રદાય, મોટાભાગના ક્ષત્રિય લોકો છે, એ ઘણા લોકો પલટો મારે એની પાછળ, રાજાની પાછળ. એટલે એમ કે જે તીર્થંકરનો માર્ગ છે, જો આવું કાંઈ બનશે તો બહુ અંશે પ્રગટ થવા બરાબર છે એ માર્ગ, તથાપિ તેમ થવું સંભવિત નથી. અત્યારે એમ દેખાય છે કે આ વાત કોઈ સંભવિત દેખાતી નથી, કેમ કે દરબારને મન થતો નથી અને આ જે સામેથી ચાલીને જઈએ તો કાંઈ એને પલ્લે વાત પડે નહીં. એને એમ થાય કે વાણિયાના દીકરા છે, આપણી પાસે આવ્યા છે બે વાત કરવા, કંઈક અંદરમાં એને એમ કાંઈક ઈચ્છા છે કે દરબાર કાંઈક આપણે દરબારને અરે આપણે સંબંધ રહ્યા છે, કાંઈક કામ આપણું થાય, એને વિચાર ઉલટો આવે, નુકસાન થાય, એને ઉલટાનું એને નુકસાન થાય. કૃપાળુ દેવ સામે ચાલીને જતા નથી અને ઓલા ઘોડેથી ઉતરતા નથી, એ જોવે છે પ્રત્યક્ષ. એટલે લખે છે કે એ વાત એમ બનવું સંભવિત નથી અને તે વાતે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. એટલે સામે ચાલીને જવાથી એ કામ બને એમ પણ થવા યોગ્ય દેખાતું નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવા યોગ્ય છે, જેથી એટલે પોતાથી, અથવા એનો જે માર્ગ છે, એનો જે ઉપાય છે, તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. અમે અત્યારે પ્રવૃત્તિના ઉદયમાં છે, એટલે એમ પણ એમાંથી ફલિત થાય છે કે કોઈ પણ જ્ઞાની જો નિવૃત્તિમાં હોય, ઉદયમાં, બે ઉદય જ છે, પ્રવૃત્તિ પણ ઉદય છે અને બાહ્ય નિવૃત્તિ પણ ઉદય છે, જો નિવૃત્તિના ઉદયમાં હોય તો અનેક જીવોનું, વધારે વધારે અનેક જીવોનું કલ્યાણ થાય, ઘણા જીવોનું કલ્યાણ થાય. પ્રવૃત્તિમાં એક તો પોતાને સમય ઓછો રહે અને બીજું આવનાર છે ને એ પહેલાં પ્રવૃત્તિ જોશે, બાહ્ય દ્રષ્ટિવાન છે બધા, જગતના જીવો તો બાહ્ય દ્રષ્ટિવાન છે, એ તો પહેલાં પ્રવૃત્તિ જોવાના છે. પ્રવૃત્તિ જોશે એટલે એને જે બહુમાન આવીને, ભક્તિ આવીને, જે ઉપદેશ ચડવાની યોગ્યતા પ્રાપ્ત થવી જોઈએ એ યોગ્યતા થાય. એટલે જો બાહ્યમાં નિવૃત્તિ હોય તો એમ જુએ કે આમને કાંઈ અપેક્ષા નથી, નહીંતર તો એમ કહે તો એમને અપેક્ષા છે એટલે રોજ દુકાને જાય છે, રૂપિયાની અપેક્ષા છે માટે તો દુકાને જઈને બેસે છે અને ધંધો વેપાર કરે છે, એને એ દેખાય, એને એ દેખાય એટલે ઓલું દેખાડવા માંગે છે, એ કાંઈ દેખાય નહીં, બહુ વિતમણા છે. સંસારમાંથી સંસારી જીવોને સંસારમાંથી નીકળવાની બહુ વિતમણા છે, શું ઘણી વિતમણા છે. જ્ઞાનીને એને મળવા એક તો બહુ પુણ્યનો યોગ છે અને મળ્યા પછી એના અંતરંગ સુધી પહોંચવું એ બહુ મોટી લાયકાત માગે એવો વિષય છે. પછી પુણ્યયુક્તિ બીજી વાત છે, આખી લાયકાતનો સવાલ છે. અને ત્યારે એને જે લાભ થવો હોય એ ખરેખર પારમાર્થિક લાભ થાય, નેત્ર મળ્યા ન મળ્યા બને અનંતવાર મળ્યા છે. અનંતવાર તીર્થંકરના સમોસરણમાં ગયો છે અને જ્ઞાની અનંતવાર મળ્યા છે, પણ યોગ અયોગ બરાબર સાબિત થયો છે. ખાણમાં સોનું કેમ છે એના જેવી વાત છે. માટી અને પથ્થર વચ્ચે સોનું પડ્યું છે, એટલે વેરણ છેરણ છે, પાર્ટિકલ્સ જુદા જુદા છે. પછી તો પ્રોસેસ કરીને એનો ગઠ્ઠો બનાવવામાં, લગડી બનાવવામાં આવે, પણ એ તો અનાદિની સ્થિતિ જેવી છે જગતની. હા, એટલે એ અકારણપણે છે, એનું કોઈ કારણ નથી. અનાદિથી જગતની આવી સ્થિતિ છે. જગતના જીવો સંસાર પરિણામમાં લાગેલા છે, બાહ્ય દ્રષ્ટિ છે, અને એ પરિસ્થિતિ અનાદિથી સંસારી જીવોની છે. એમાંથી 6 મહિના ને 8 સમયમાં 608 દિવસ સીતાલીમાં જાય છે. જે પરિભ્રમણ કરનારા જીવો છે એમાં મોટા ભાગના નિગોદમાં છે. પરિભ્રમણ કરનારા જીવોની સંખ્યા ઓછી છે, મોટા ભાગના તો નિગોદમાં પડ્યા છે. અને એમાંથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવ પરિભ્રમણના ચક્કરમાં આવે છે, પછી એની મુક્તિ થાય છે. આવું નિત્ય નિગોદનું બહુ મોટું પેટ છે. કેવું? બહુ મોટું પેટ છે. ત્યાંથી 2 ઇન્દ્રિય થવું મુશ્કેલ છે. આપણે તો સંઘની પંચેન્દ્રિય થયા, જૈન ધર્મ મળ્યો, સત્પુરુષના વચનો સુધી પહોંચાવી, બાકી 2 ઇન્દ્રિય હિયર થવું મુશ્કેલ છે. 1 ઇન્દ્રિયમાંથી એવી ખરાબ હાલત આ સંસારની વ્યવસ્થામાં રહેલી છે, બહુ ખરાબ હાલત છે. એમાંથી નીકળવું, પરિભ્રમણના ચક્કરમાં આવ્યા પછી પણ પરિભ્રમણમાંથી નીકળવું, એમાં ઘણી વિટંબણાઓ છે. અનંતકાળ આપણો ગયો છે એ એની સાબિતી છે કે આમાં ઘણી વિટંબણાઓ છે. અને જીવ જો જાગે નહીં તો 2000 સાગર મેક્સિમમ પીરિયડ છે. પરિણામ બગડે તો એથી વહેલો પણ વળી પાછો નિગોદમાં ચાલ્યો, પછી ત્યાં જન્મ મરણ કરે, ત્યાં અનંતકાળ સુધી ત્યાં જન્મ મરણ કરે. અનંતકાળે નીકળવાનો વારો આવે અને ત્યાંના દુઃખનો કોઈ પાર નથી. એ તો સર્વજ્ઞ જાણે ને એ જીવો ભોગવે, પણ એ તો વચનાતીત છે, એનું કોઈ વચનમાં વર્ણન થઈ શકેલું છે. આવી પરિસ્થિતિ જોઈને જીવે શીઘ્રપણે પોતાનું કામ કરી લેવા જેવું છે. ટોપ પ્રાયોરિટીમાં આ કામને લઈને, બાકી તો કામ ઘણા છે સંસારમાં, અને એ કામ જ વિટમણા ઊભી કરે છે. એટલે આખી જો પરિસ્થિતિ બદલાય, પોતાને મુખ્યતા આવે, તો રસ્તો બહુ સરળ, સુગમ અને ગમે ત્યાં એની પ્રાપ્તિ થાય એવો છે. સત સુગમ છે, સરળ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ છે. ક્યારે? કે ટોપ પ્રાયોરિટીમાં આવે ત્યારે, નહીતર એટલો જ અઘરો દુર્ગમ છે. અનંતકાળે મળ્યો નથી એવો વાંચે, અનંતકાળે પણ મળ્યો નથી. શું કહે છે કે અમે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે. નિસંશય પ્રતિબંધરૂપ છે. એટલે એ દરબાર નિયમ સમજાય કે ભલે એવા પ્રવૃત્તિમાં હોય તો પણ કોઈ મહાપુરુષ છે, મહાત્મા છે, અને એનો લાભ આ જીવે લઈ લેવા જેવો છે, અને એ લાભ લેવા જતા અનેક અડચણ વાળી પરિસ્થિતિ પણ ઊભી થવાની સંભાવના હોય છે. એ બધા એને ઓવરટેક કરીને એને કામ કરવું પડે. એ તો શું છે કે રાજા મહારાજાઓને અડખે પડખે ખુશામતખોર માણસોનો એક મંડળ જેવો હોય છે. 8-10 માણસો એને સાચે રસ્તે ચડવાના છે. એક તો એને ખુશામત પ્રિય હોય, પણ એ જરાક આગા પાછા થાય એટલે ઓલા લોકો એને વળી બીજે રસ્તે છે, એમ ન થાય, સાહેબ એમ ન થાય, એમાં તો આમ છે, આમાં તો આમ, સાચી ખોટી ગમે વાતો લઈ આવે પાછા. એને કઈ છે, એને તો શું છે કે આ આપણને છોડી ન દે, એને એમ કે આપણે એને પકડી રાખ્યા છે, ઓલાને એમ કે એને મેં પકડી રાખ્યા છે. શું પણ દરેકને પોતપોતાનો સ્વાર્થ છે. રાજાને ખુશામત ગમે છે, ઓલાને એનો જે કંઈ મળે છે એ ગમે છે. શું સ્થાન ટકાવી રાખવું છે, માન અને સ્થાન, અને જે કાંઈ આર્થિક લાભ થતો હોય એ બધું હોય છે. નીકળવા જ ન દે, અને નીકળવા જાય તો ગમે એટલું રાજાને નુકસાન થાય ને તોય તે એને ન નીકળવા દે, એવી જ પ્રવૃત્તિ કરે. અને એ રાજ રજવાડામાં રાજ રમતો એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાજ રમત, એનો અંગ્રેજી શબ્દ છે પોલિટિક્સ. એ લગભગ એમાં રાજા મહારાજાઓના ખૂન થઈ જાય છે. શું થાય છે? ખુદ રાજાનું જ ખૂન થઈ જાય, એને મારી નાખે. ત્યાં સુધીની રમતો ચાલતી હોય, એટલે કૃપાલુજીને ખબર છે કે એને પોતાને જ્યાં સુધી આવા ધ્યાન ઉપર ન આવે ત્યાં સુધી બીજા બધા ઉપાય એને પ્રતિબંધરૂપ છે, એટલે કોઈ રીતે લાભનું કારણ ન થાય. વચ્ચે આડું ઘણું છે, ઘણું આડું છે વચ્ચે, એમાં કાંઈ મેળ ખાય એવું નથી. હવે આ મેળ જેવો તો કૃપાલુદેવનો મેળ કાંઈ ભેટો થાય તો એને કેમ તોડી નાખવું, એની પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય. આમને જો લક્ષ ન હોય ને ખ્યાલ ન હોય તો બીજા શું કરે? ટાવળી પણ વચ્ચે આવી ગયું, આપણા કરતા કઈ વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું તો આપણું તો ગયું, આપણું સ્થાન ગયું, કઈ સાંભળશે નહીં આપણું. આમ કહેવત નીકળે છે, રાજા વાજા ને માંદરા, લાંબી બુદ્ધિ ન હોય એનામાં. પેલા કોઈ દોરવું એમ દોરવાઈ જાય, પણ જો કોઈ વિચિક્ષણ માણસ હોય, એની અંદર પણ બધા સરખા નથી હોતા, કોઈ વિચિક્ષણ માણસ હોય તો કોઈને ન ગણે. ચલો બધા એક કરવી જાઓ, આવવા દો, અને એ પછી પગે પડે એટલે બધા ઊભા થઈ જાય, ખલાસ હવે આ એને નમે છે, હવે આપણું આમાં કાંઈ કામ નહીં આવે. પણ એના એના લક્ષ ઉપર વાત આવે તો, નહીતર પ્રતિબંધ ઘણો છે. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મૂળ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. ભાષા જોઈ શું કહે છે કે જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો, અજ્ઞાન પરિણામી હોય એટલે શું છે કે વિપરીત અભિપ્રાયો મૂકે નહીં એવી સ્થિતિમાં હોય, અભિપ્રાયની વિપરીતતાને લઈને શ્રદ્ધા પણ વિપરીત કામ કરે છે. અજ્ઞાન દશામાં પણ અજ્ઞાનની મુખ્યતાથી જ વિપરીત શ્રદ્ધા અને વિપરીત આચરણો ઊભા થાય છે. એમાં પણ લીડિંગ ફેક્ટર તો અજ્ઞાન જ છે, એટલે જ્ઞાનનો વિપર્યાસ જ છે, અને જ્ઞાન થવામાં પણ લીડિંગ ફેક્ટર જ્ઞાન જ છે કે જેને લઈને શ્રદ્ધાએ સવળી થાય અને આચરણે સવળું થાય. એટલે જ્ઞાનીઓએ અને શાસ્ત્રોમાં જ્ઞાનને નેતાનું સ્થાન આપ્યું છે. આત્માના અનંત ગુણોમાં જ્ઞાન નેતા છે. કે નેતા હોય એ બધાને દોરવે, નેતા એક હોય, દોર જેનાથી દોરનારા હજારો લાખો માણસો હોય, જેમ કે ગાંધીજી નેતા થયા, આખા દેશને એમણે દોર્યો, એમ બધા ગુણોને આત્મા પ્રત્યે લઈ જનાર જ્ઞાન છે. એવું એક એનું સ્થાન વિશિષ્ટ છે જ્ઞાનનું. અને એટલા માટે સમ્યક જ્ઞાનના પર્યાયોને નળી કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાનના પર્યાયોનું નામ નળી શા માટે પડ્યું? મૂળ ધાતુ ની છે સંસ્કૃતમાં, એમાંથી બનેલો આ શબ્દ છે. ની નળી ટુ લીડ, દોરી જવું, લીડર, જ્ઞાન લીડર છે, એની પર્યાય ટુ લીડ, દોરવાનું કામ કરે છે. જ્ઞાન પણ આત્મા પ્રત્યે વળે છે અને એની પાછળ બધા ગુણો પણ આત્મા પ્રત્યે વળે છે. એટલે જ્ઞાનના પર્યાયનું નામ નય આપવામાં આવ્યું છે. અને એ ખ્યાલમાં આવે તો સત્સંગ આદિ જ્ઞાન પ્રવૃત્તિમાં જીવ જોડાય, નહીતર ધર્મના બહાને જ્ઞાન પ્રવૃત્તિ છોડીને બીજી પ્રવૃત્તિમાં જોડાય. કોઈ ભક્તિમાં લાગી જાય, કોઈ પૂજામાં લાગી જાય, કોઈ દયાદાનમાં લાગી જાય, કોઈ તરત ઉપવાસ સંયમમાં લાગી જાય, શું કોઈ જપતપમાં લાગી જાય. જ્ઞાન એકમ સાધનમ, જ્ઞાન જ એક સાધન છે. તો જ્ઞાનના સાધનમાં સત્સ્રુત શ્રવણ કરવું સત્સંગના યોગે, અને સત્સંગનો યોગ ન હોય તો એનો પઠન કરવું, વાંચવું, એ જ્ઞાનની આરાધના મુખ્ય છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં જ્ઞાનની આરાધના મુખ્ય છે, કેમ કે અભિપ્રાયની ફેરબદલી પહેલી કરવી પડે છે. ત્યાગ કરવાથી કાંઈ મળે નહીં, અભિપ્રાયને પણ બદલવો પડે, ઊંટો અભિપ્રાય સૂટો કરવો પડે. પણ એવું ન હોય ને જીવ અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી, એટલે નિયમિતપણે ગમે એ ધર્મ સાધન કરે વિપરીત અભિપ્રાય રાખીને, એ અજ્ઞાનને આરાધે છે. શું કરે છે? અજ્ઞાનને આરાધે છે, ભલે નિયમિતપણે આરાધતો હોય. જેમ કલ્યાણ નથી તેમ મોહરૂપ એવો એ માર્ગ મોહથી ભ્રાંતિથી એને સાચો માર્ગ માને છે, આત્મકલ્યાણનો માર્ગ માને છે. તેમ મોહરૂપ એવો એ માર્ગ, એવા એ લોક સંબંધી માર્ગ, એટલે જગતની અંદર જેટલા સંપ્રદાય ચાલે છે એ બધા લોક સંબંધી છે, લૌકિક માર્ગો છે બધા, એ અલૌકિક માર્ગ છે. જિનેન્દ્રદેવનો જિન માર્ગ છે એ એક જ અલૌકિક માર્ગ છે, બાકી બધા લોક સંબંધી માર્ગ, એ માત્ર સંસાર છે, એ બધા માર્ગ છે. શું છે? એ સંસારનું સ્વરૂપ છે, બીજું કાંઈ છે નહીં. કહેવાય ધર્મ, બધા સંસાર છે, બીજું કાંઈ નથી. તે પછી ગમે તે આકારમાં મૂકો, એનું રૂપ ગમે એવું દેખાતું હોય તો પણ તે સંસાર છે. જ્યાં સુધી યથાર્થ મુમુક્ષુતા અને સમ્યક માર્ગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાકીનું બધું સંસાર છે. ગમે તે આકારે અને ગમે તે સ્વરૂપે દેખાતું હોય બધું સંસાર છે. આપણે હમણાં પર્યુષણ ગયા તો કેટલી ધમાલ થતી હશે. તમે બધા જૈન મંદિરોમાં ઉપાશ્રયમાં જુઓ, લોકોના ટોળે ટોળા ધમાધમ. જ્ઞાનીની નજરમાં એ બધું સંસાર છે, જ્ઞાનીની નજરમાં એ બધો સંસાર જોવે છે કે આ બધો સંસાર છે, બીજું કાંઈ આમાં છે. લોક સંબંધી માર્ગ, કેમ કે અમે લોક સંજ્ઞા જોઈએ છે, આપણે કેવા દેખાય છે આ બધા સંપ્રદાયમાં ટોળામાં, આપણે કેવા દેખાય છે. આ એક જ નજર ઉપર બધી પ્રવૃત્તિ ચાલતી હોય છે, બધાની બધી પ્રવૃત્તિ આ એક જ દોરે ચાલતી હોય છે, બધાની દોર એક જ છે, હું કેવો દેખાવ છું. આ જીવ લોક સંજ્ઞાએ કરીને આત્મકલ્યાણ કરવા માગે છે એ ત્રણ કાળમાં થાય એવો નથી, કેમ કે આત્મકલ્યાણ અંતર્મુખ પરિણામથી થાય છે અને લોક સંજ્ઞા જીવને અંતર્મુખ થવા દે નહીં. એનું ખેંચાણ બાર ને બાર જ રહે, ઓલો કેમ જોશે, આ કેમ જોશે, આ કેમ ગણશે, આમાં કેમ દેખાશે, આમાં કેમ દેખાશે, આમાં કેમ દેખાશે. એક કપડાં પહેરવાથી માંડીને બધે એ પરિસ્થિતિ છે, એ નાનામાં નાની પ્રવૃત્તિમાં લોક સંજ્ઞા છે. એને ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. પછી એમાં ત્યાગી થાય, કોઈ ઉપવાસ કરે, કોઈ સંયમ પાળે, કામ કરે, નજર લોકો પર હોય છે, એ ગમે તે આકારમાં મૂકો તો તે સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, અલૌકિક વાણી અસંસારગત વાણી આવું બધું છોડાવે, અલૌકિક માર્ગ નું દર્શન કરાવે એવી જે વાણી હોય, એ વાણી નો આધાર પણ અસ્વચ્છંદ પરિણામે, સ્વચ્છંદ પરિણામે નહીં, હું સમજુ છું એ વાત મૂકીને, હું કઈ સમજતો નથી, એવી રીતે વાણીનો આધાર પ્રાપ્ત થાય ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થાય, ત્યારે સંસાર મટે એમ કેવું છે. સંસારનો આકાર ફરી જાય, અસંસારનો આકાર ઊભો થાય, મોક્ષનો આકાર ઊભો થાય. એટલા માટે જ્ઞાનીઓએ પ્રથમ પાત્રતાને અથવા ખાસ પ્રકારની યોગ્ય પાત્રતાની વ્યાખ્યા જે રીતે કરી છે કે જે જીવને હવે આ જગતમાંથી કાંઈ જોતું નથી, એ પોતાનો આત્માને આત્મકલ્યાણ જોઈએ છીએ, આવો નિર્ધાર અંતરની ભાવનાપૂર્વક ન થાય ત્યાં સુધી યથાર્થ મુમુક્ષુતાને, જે પાત્રતાની યોગ્યતાની યથાર્થતા આવવી જોઈએ તે આવે નહીં. અને ત્યાં સુધી જે આકાર છે એ બધો ધર્મ સાધનનો આકાર, સંસારનો આકાર છે. કેમ કે આ એક જે મોટિવ છે, હેતુ છે, એમાં એ સિવાયની બધી વાતની બાદ બાકી થઈ જાય છે, અને નહીતર કોઈ નો કોઈ વાત એની અંદર સામેલ છે, એ આખો સંસાર છે. જે વાત કઈ સામેલ છે એ બધો આખો સંસાર છે. એટલે એમણે એક મર્યાદા બાંધી લીધી કે આ પાત્રતામાં આવ્યા વગર જીવને મોક્ષ માર્ગની યોગ્યતા થવાના કોઈ ઉપરના સ્ટેજો આવે નહીં. આ તો હજી સ્ટાર્ટિંગ જ અહીંથી થવું જોઈએ, કેમ કે એની અંદર આખો હેતુ અને અભિપ્રાય બદલાઈ ગયો. અનાદિથી બધા જ જીવોનો સંસારની ઉપાસનાનો અભિપ્રાય છે, એટલે ધર્મના ક્ષેત્રમાં જઈને સંસાર ઉપાસે છે એમ કૃપાળુદેવ કહે છે. એ આખો અભિપ્રાય જ્યાં સુધી પાયામાંથી બદલાય નહીં કે હવે આ સંસાર કોઈ ભોગે જોઈ નહીં, મારે તો પરિપૂર્ણ શુદ્ધ થઈને મુક્ત થવું, આ એક જ મારે ધ્યેય છે, આ સિવાય મારો હેતુ જ નથી આ પ્રવૃત્તિમાં, અને બીજી પ્રવૃત્તિ કરવી પડે તો જુદી વાત છે, નહીતર કરવી નથી. કરવી પડે એવી પરિસ્થિતિ હોય તો જુદી વાત છે, નહીતર કરવી નથી, કરવું છે આ એક જ કામ કરવું છે. કેમ કે એ તો નકામી વાત છે, પછી પરિસ્થિતિ નો એને કરે તો નકામી વાત છે, કોઈ કામની ચીજ તો રહેતી નથી. તો એ પાત્રતામાં આવે, પાત્રતામાં આવ્યા પછી બધો અવકાશ છે. પાત્રતા જ ન હોય તો વસ્તુ રહે નહીં. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય દેખાતું નથી. બીજા લોકો પણ તેમની દ્રષ્ટિ પ્રમાણે પ્રતિબંધ કર્યા કરે, આડી એવી બધી વાત ચાલ્યા કરે, નીકળવા ન દે. કોઈ જીવ સંસારમાંથી છૂટવા માટે સન્માર્ગ આવવાની તૈયારી કરે ને, નીકળવા ન દે બીજા, એને પ્રતિબંધ કર્યા જ કરે, આમ ન હોય, આમ તો હતું છે, કાંઈ હોય નહીં, આમ આવું આવું હોય જ નહીં. આપણે સંપ્રદાયમાં જોવું બધું આવી રીતે ધર્મ થાય છે, આપણે ત્યાં બધા આવી રીતે બધું કરે છે, આવું તો હતું છે. કેમ કે ઓઢો જે છે ને એને આત્મા સિવાય બીજું કાંઈ જોતું નથી, એકલા સમજી જાય કે આવાનો સંબંધ છૂટી જશે, હવે આજે ને કાલે આનો સંબંધ છૂટી જશે, ને એને એ કાંઈ મૂકવો નથી. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, કર્યા જ કરે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય દેખાતું નથી. અને જ્ઞાનીના વચનોમાં પણ જ્ઞાનીની દ્રષ્ટિ જોઈએ, એ વચનનું આરાધન કરવા માટે, અનુસરણ કરવા માટે, અમલીકરણ કરવા માટે દ્રષ્ટિકોણ જ્ઞાનીએ જે કર્યો છે તે એપ્લાય કરવો જોઈએ, જ્ઞાનીનો દ્રષ્ટિકોણ એપ્લાય કરવો જોઈએ, નહીંતર પોતાની રીતે કરવા જાય દ્રષ્ટિકોણ બીજો થઈ જાય, જ્ઞાનીના વચનો જ્ઞાનીના વચનો છે, દ્રષ્ટિકોણ બરાબર નથી, તો એનાથી પણ એ કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે, બીજા એટલે એમ લાગે છે બીજા લોકો, એ શબ્દ અધ્યાર છે, પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે. એટલે શું છે કે જેમ કે કુટુંબ હોય, કોઈ નીકળવા માંગે તો નીકળવા ન દે, સંપ્રદાય હોય તો સંપ્રદાયના લોકો નીકળવા ન દે, સમાજના લોકો નીકળવા હવે ત્યાં તો જવાતું હશે કાંઈ. આપણા મહારાજ જુઓ બીજું ત્યાગ કરીને બેઠા છે, કુટુંબનો ત્યાગ કર્યો છે, ઉગાડા પગે ચાલે છે, ઊંડા પાણી પીએ છે, ગોચરી કરીને પેટ ભરે છે. આ તો બધા હવે કાંઈ કરતા નથી, કાંઈ ત્યાગ કરતા નથી, આવી બધી કંઈ વાતોથી કાંઈ થતું હશે કાંઈ. આ તમે ખોટા રસ્તા નીકળવા જ ન દે, જવાય જ નહીં, મહારાજને છોડીને ક્યાંય જવાય જ નહીં. બીજા લોકો પ્રતિબંધ કરે, કુટુંબ વાળા પ્રતિબંધ કરે, સમાજ વાળા પ્રતિબંધ કરે, કર્યા જ કરે. અને કોઈ એમ થાય કે આપણે સંપ્રદાયમાં રહીને આપણે પુસ્તકો લઈ આવવાને એમ કઈ કહેતા હોય, એની વાત લઈ આવો, આપણે એમ ઘરે રહીને કયા કરશું. એકામાં બધા આપણને આદ આવે એના કરતા આપણે છાનું માનું કર્યા કરો ને. દ્રષ્ટિ હોય એટલાને પ્રતિબંધની દ્રષ્ટિ હોય, એ નીકળી શકે નહીં. એ કાંઈ નાનીના વચનો પણ પોતાની તેની દ્રષ્ટિએ આરાધે, અથવા સત્સમાગમ કર્યા વિના, સત્સંગ વિના કેવળ ગ્રંથથી જ્ઞાન પ્રાપ્તિ કરવા જાય તો કયો અભિપ્રાયથી ઉલટી રીત પોતે પકડી લેશે કે આવી રીતે આત્મકલ્યાણ થાય, એ પોતાની દ્રષ્ટિએ કરશે તો એ મજબૂત થઈ જશે, ઊંધી દ્રષ્ટિમાં મજબૂત થઈ જશે. એ રીતે કંઈ કલ્યાણ થવા યોગ્ય દેખાતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાનો ઉપાય કરો, અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તૃષ્ણા સમજાવાય પ્રશ્ન શું કે છે, એ તમારે વાતચીત કે પત્ર વ્યવહાર થતો હોય અને એમ લાગે, એટલા માટે તમને એમ થતું હોય કે આ બે મળે તો સારું, આનું કાંઈ કલ્યાણ થાય, તો તમે એને એમ જણાવો કે જો તમે કોઈ કલ્યાણના કારણના નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હોય તો કે કલ્યાણનું કારણ બને એવો કોઈ ઉપાય આપણે મેળવીએ, કારણ એટલે નિમિત્ત, તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય પહેલા કરો. એમાં જે આડું આવતું હોય એને તમે એક કોર કરો, અને એમ ન કરો તો પછી કલ્યાણ કરવાનું માંડી વાળો એમ કે છે. કલ્યાણ કરવાની તૃષ્ણાનો ત્યાગ કરો, એ તમારી તૃષ્ણા છે, ભાવના નથી એમ કે છે, એ તૃષ્ણા છોડી દો તમે. એવી રીતે એમને માર્ગદર્શન આપ્યું છે. પત્રમાં તો થોડો વિસ્તાર છે પણ એ રીતે એમને અહીં સુધી વાત કરી છે કે આવી રીતે તમે લખી શકો છો, તો કેમ થાય છે વિશેષ લખી શકો.